સ્વામીશ્રી, અમે ખૂબ જ ભાગ્યશાળી છે કે પહેલા શિષ્યની જેમ આપની પાસે રહેવા માટે કેવળ હવા ઉપરથી જીવવાનું નથી, પરંતુ આપે અમને રમાડી જમાડી ને કેવળ આનંદ કરાવીને અમને શુદ્ધ કરીને અક્ષરધામમાં લઈ જવાનો પણ કોલ આપ્યો છે. તમે અમારા માટે આટલું બધું સહન કરો છો, આપે આપનું જીવન અમારી માટે જ રાખીને કર્યું છે, તો હે સ્વામી, અમને એવા આશ્વત આપો કે જેને કરીને આપ અમારું જીવન જોઈને રાજી થાઓ. આપ અમને શીખવાડો કે જેને કરીને આપ અમારું જીવન જોઈને આપની છાતી ગજ ગજ ફૂલે.
સહજાન સ્વામી મહારાજની જય, અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, ગુણાધ્યાન સ્વામી મહારાજની જય, ભગતજી મહારાજની જય, શાસ્ત્રીજી મહારાજની જય, યોગીજી મહારાજની જય. ભગવાનને અને સંત ગુરુને જો રાજી કરવા હોય તો એને ગુરુની જે મરજી છે, એમની જે ઈચ્છા છે, એમની જે આજ્ઞા છે, એના સામે નજર હંમેશા હોવી જોઈએ. અને એ પ્રમાણે જો આપણે કરીએ તો આપણું પરિવર્તન થતું જાય. પણ ગુરુ કે અને આપણે એમાં સંશય પણ થાય અને એ આજ્ઞાનું પાલન ન કરીએ તો પછી આપણી અંદર જે ગુણ એમ ના આવવા જોઈએ તે ન આવી શકે. પણ જેને જેને એ પ્રમાણે ગુરુની આજ્ઞામાં શ્રદ્ધા અને વિશ્વાસ રાખ્યો છે એમને મોટો લાભ પણ પ્રાપ્ત થયેલો છે. હમણાં જે આપણે સંત પાસે ચાર જણા આવ્યા એમાં એમને જે સમાગમ કરવાયા, સેવા કરવાયા, તો એમને ગુરુએ આજ્ઞા આપી કે આવી પરિસ્થિતિ અહીં આગળ છે, આ પરિસ્થિતિમાં રહી અને તમને સમાગમ મળશે. પરિસ્થિતિમાં જોયું કે ખાવાનું પીડાતું નહીં, ત્યાં જે આપણે જરૂર છે એ વસ્તુની કોઈ સુવિધા હતી નહીં, ખાવાની બેસવાની સુવાની કે કંઈ આનંદ પ્રમોદ થાય કોઈ વસ્તુ ત્યાં હતી નહીં, અને છતાં ત્યાં આગળ આવ્યા અને એને કહ્યું કે તમે રહેવું હોય તો કેવી રીતે રહેજો. પેલા કહે તમે ચોખા છે, એમાંથી દાના પડ્યા છે, ખાઈને રહી, ખાલી એ ખાઈને જ રહેવાનું, પછી બીજું ત્રીજું સમાગમ દર્શન એ જે એ જ લાભ લેવાનો. અને એવી રીતનો બીજાને પણ જે વાત કરી એને કહ્યું કે હું પાણી પીને રહી, સોનું જે પાણી ચોખાનું પલાર્યો નીકળે. એમ બધાએ ચારે જણા એ શ્રદ્ધાપૂર્વક વાત કરી, એ ગુરુ પાસે રહ્યા અને જે એમને સાધના થઈ એમાંથી એમને સફળતા મળી છે. તો પહેલાંનું કહેવાનું શું છે કે આપણે ત્યાં ગયે ગુરુ પાસે ત્યારે પહેલું આપણું માન જવું જોઈએ, આપણી સુવિધા સગવડોનો વિચાર પણ ન હોવો જોઈએ. પણ એ કેમ રાજી થાય, એ જે આજ્ઞા કરે, નાની આજ્ઞા કરે, મોટી આજ્ઞા કરે, સ્ટોક વાળવાની કહે, વાસણ ઉટકવાની કહે, જે જે કંઈ સેવા કહે એ સેવામાં તત્પર રહી. પણ પહેલાં પહેલી જે તમે આવ્યા છે તમારી સગવડ તમે કરો, અમારે રહેવાની સગવડ, ખાવાની સગવડ, બીજી અમારી જે બધી સગવડો એ સાજો, તો એથી સમાગમ ના થાય. જ્યાં સુધી દેહભાવ છે, આપણો દેહભાવ છે ત્યાં સુધી એ ગુરુની પ્રસન્નતા થાય નહીં, આપણો પ્રોગ્રેસ પણ થાય નહીં, બ્રહ્મરૂપ થવાનો જે પ્રોગ્રેસ તે ના થઈ શકે. પણ એમના વિશે એવી શ્રદ્ધા વિશ્વાસ રાખીને જે વચન કે એ આપણને વેદ વાક્ય સમજવાનું, ગુરુનું વચન, ગુરુની આજ્ઞા, ભગવાનની આજ્ઞા, જે કોઈ વેદ વાક્ય છે તે બરોબર જ કહે છે, એમાં કોઈ ફેરફાર નથી, એવા વિશ્વાસથી આપણે જો આ કાર્ય કરીએ તો પછી એ બધું કાર્ય થઈ શકે. અને ગુરુ જેમ પોતે પોતાનું આ સત્સંગ કરવામાં કરાવવામાં દરેકની સાથે કેવી રીતનું પોતે જીવન જીવતા, નાના મોટા હોય, ગરીબ તવંગર હોય કે મોટા રાજા મહારાજા હોય, એ બધા આવે તો દરેક લોકોનો પ્રેમ એનો સરખો રહેતો, દરેકનું કલ્યાણ થાય, દરેકનું સારું થાય, એટલી ભાવના. શાસ્ત્રી મહારાજ જોગી માના જીવનમાં જોયું કે કોઈ પણ માણસ આવ્યો હોય તો એને જે કંઈ પોતાની આવવાથી એને જે એમનામાં પ્રેમ થાય, કારણ કે એવો પ્રેમ આપી દે આપણને, એવો એક આપણને ત્યાં આગળ આશીર્વાદ આપી દે કે જેથી આપણું મન છે એમાં દૃઢ થઈ જાય અને એ રીતે કામ થઈ જાય. વધે બધા આ ડોક્ટર સ્વામી વિશ્વાસની વાત થઈ, આપણે મોટા સંતો બધા, એ બધાને સ્વામીએ શું પ્રેમ જ આપ્યો, અને પ્રેમની સાથે પ્રેમથી એવી વાત કરી કે અહીંયા સાથે રહેવાનું મન જ થાય. કેવા સંજોગ પણ અંદર પણ ફરવાનું, દૂરના દ્રષ્ટા બીજા ત્રીજા, ખાવાની પીવાની સુવિધાઓ હોય કે ના હોય એનો વિચાર નથી કર્યો, સ્વામીને રાજી કરવા છે, સ્વામીનો સમાગમ કરવો છે, એ ધ્યેય હતો. ધ્યેય એક જ હતો કે સ્વામી કેમ કરે રાજી થાય. પછી જે રીતે રાખે એ રીતે, જે કંઈ સેવા બતાવે એ રીતે, પછી કંઈ એમને મોઢે કરવાનું કે આજે વચનામત કરજો, કીર્તન કરજો, બીજું કરજો, તો એમાં તત્પર રહ્યા, એ પણ કરીને બતાવી દીધું. એટલે કહેવાનું શું કે એમાં પ્રસન્નતા ગુરુની થાય અને એ કાર્ય આપણે સરળતાથી થઈ જાય. એટલે ગુરુને મરજી સાચવીને બધું કામ થતું. કહેવાનું કે એમને જીવનમાં બધું દુઃખ સુખ બેઠ્યું છે એ પણ આપણને ખ્યાલ આવે, તો પછી આપણે સુવિધાની ઈચ્છા રાખવી જોઈએ નહીં કે મને આવી સુવિધા હોય તો થવું, તે તો કામ જ ના થાય. નિષ્ફળાન સ્વામી એક વાત કરી કે ખોરી ખોરી ને ખોરી ખરા ખપવાળા ને ખોટ, કે આ સત્સંગમાં નિષ્ફળાન સ્વામી કહે છે, મેં તપાસ કરી કે આધ્યાત્મિક રીતે જે આગળ થઈ ગયા છે, જીવ્યા છે માણસો, અને ભવિષ્યમાં જે થાય અને અત્યારે જે ચાલે છે એને બધાની અંદર એક જ છે કે જે ખપવાળો હોય, ખપ જેને આપણે કહીએ કે મુમુક્ષુ હોય, જિજ્ઞાસાવાળો હોય, અગર તો આ સત્સંગથી જ મારું કલ્યાણ છે, મને ગમે એટલું દુઃખ સુખ પડે તો પણ મારે અહીંયાથી રહીને જ આ સેવા કરવી છે. જો ખપની સેવા જે બતાવે, આપણી રૂચિ ના હોય, જેમાં આપણને એ સેવા કરવાનું મન પણ ન હોય, એવી જ કા બતાવે, આપણા મનને ગમે એવી વસ્તુ ના બતાવે, આપણે ઈચ્છા રાખીએ એવી સેવાઓ ના બતાવે, એનાથી વિરુદ્ધની ઈચ્છા, જે માણસની સાથે આપણે બનતું જ ના હોય એની સાથે કાની સાથે રહ્યો તમે, એને વાત કરો. આપણે એને બેની જોડે તો આપણે તો એક જાતનું એ છે, એને જોઈને આપણે ગમતું નથી, એની જોડે બેસવું ગમતું નથી, બોલવું ગમતું નથી, અને એ આજ્ઞા કરે તો ત્યાં આગળ આપણે થાય કે ના ભાઈ આ બનશે નહીં, તો પછી આપણે બ્રાહ્મી સ્થિતિ પામી શકીએ પણ નહીં. ગુરુ કહે છે તો પછી આપણે મન એની સાથેનો મેળ રાખીને એ આજ્ઞા પાડવી જોઈએ, પણ આપણે એક વિશે કહીને જો તે બને નહીં. તમે આજ ટેકાને રહ્યો અને કથા વાર્તા ભજન કરો, પણ ના એ મને અહીંયા એ જગ્યા નહીં ફાવે, કા અહીંયા બરોબર સગવડ નથી, નાવાનું બહાર જવાનું છે, બધું બાથરૂમ એટેચ બાથરૂમ નથી, જમવાનું પણ બધું રેસ્ટોરન્ટ જઈને બધા પંગતમાં જ્યાં જમવાનું હોય, આપણે બહુ સ્પેશિયલ જોતું હોય, એટલે એવી બધી જે આપણી આગમી વૃત્તિઓ રાખીએ છીએ ત્યાં સુધી આ વસ્તુ થાય ને, ખાવા પીવામાં વૃત્તિ રહી, સારી વસ્તુ મળે એમાં વૃત્તિ રહી, મારી સગવડ સચવાય એ વૃત્તિઓ સાથે સમાગમ થાય તો એ સમાગમ આપણને ફળે નહીં. પણ એ બધા વિચારો મૂકીને એ કહેને જે સગવડ હોય એ કરીને આપણે જો કરીએ તો આપણું બરોબર રીતે આ વસ્તુ થાય. અને એ પ્રમાણે અનાદિથી શાસ્ત્રોમાં જે શિષ્યો ગુરુ પાસે ગયા છે એને આ બધું મનનું ધાર્યું મૂકીને, મનની વસ્તુ જેટલી છે બધી મૂકી દેવી પડે, આપણે ધાર્યું હોય એને એ કે બીજું, તમે બધી જ વ્યવસ્થિત તૈયારી કરી હોય અને તરત બધું ફેરવી નાખે કે આ નથી કરવું, આવું છે એ વાત. આપણે બધી વ્યવસ્થિત તમે બહુ આયોજન એટલું સુંદર કર્યું હોય, ડેકોરેશન બધું કર્યું હોય, તૈયારી બધી કરી દીધી હોય, એ રીતે બધું કાર્ય તૈયાર થયા પછી એ કહે છે કે આપણે આ કરવું નથી, બધું કરી નાખવું, તે રીતે આપણું મગજ જાય. તો ગુરુ પ્રત્યેનો ભાવ પણ આપણો ચાલ્યો જાય કે આટલી બધી તૈયારી થઈ ના કેમ ભાઈ આવું સરસ થયું છે, એટલે એ પણ જોયું કે બરોબર છે, એમ ના પાડી તો કંઈક નથી. આપણે મહેનત કરી નથી એ રાજી થયા કે ના થયા, આપણે એમ થાય મહેનત કરીને મારી મહેનત નકામી થઈ ગઈ, રાજીપાની વાત છે, મહેનતની વાત નથી. એટલું કર્યા પછી આપણે કંઈ મૂકી દો તો મૂકી જ દેવાનું હોય. મન ધાર્યું જેને કહીએ છે કે મનની વસ્તુ જ્યાં સુધી આગળ આવે છે ત્યાં સુધી આપણને એ સેવા કરવાનું મન ના થાય અને શ્રદ્ધા પણ ના રહે. તો કહેવાનું શું કે ગુરુની આપણે જે આ વસ્તુ છે એની સાથે ખપ જે આપણે જોઈ ગયું, એટલે ખપ એટલે સ્વામી આ ત્યાં સ્વામીએ કહ્યું છે કે હડતાલના રાગ જેવા, હડતાલનો રાગ એટલે બહુ દુષ્કાળ પડ્યો એમાં કોઈને ખાવા મળે નહીં, અને એ ભીમનો આપણી જગ્યા છે ધંધુકા તાલુકામાં, ત્યાં બધા લોકોને પેલું ઘઉં ચોક ઘઉં ધર્મા બધા આવે એટલે એનું થૂલું બનાવીને લોકોને ડંકો ડંકો જેમાં ખીચડીમાં ડંકો લઈને ફીરે છે એમાં આપણે હવે ખાવા ના મળે એટલે ભૂખ્યા બિચારા બહુ માણસો હોય એ ત્યાં આવે અને હજારોની સંખ્યાની અંદર ત્યાં નદી છે, નદીમાં બેઠા હોય. હવે આખું કરું ભીમનાની જગ્યામાંથી તૈયાર થઈને એટલો એક જ ફૂલ આટલું થૂલું મળે ડંકો, એને એ ભૂખ ટાળવા માટે આખો દાડો બેસી રહે, સવારથી લાઈન ચાલે આમ ઊંચે પગથિયા હતા ત્યાં જવાનું, ત્યાંથી આપીને પછી પાછા જવાનું, એટલે બધા બહુ ભીડો થાય, સમૂહમાં બધા એકદમ ચડવા માંડે, ચલો જે હું રહી જઈશ તે થાય, પેલા આપનારને જરા કંટાળો એટલે મારે ધક્કો બધા પડે લીલા તોય પાછા ફરી જાય, આખા દિવસે 10-15 વખત પડે કરે તોય પણ પાછા ઊભા થઈને જાય અને એક ડંકો મળે તો એનાથી એને શાંતિ થાય. તો કહેવાનું છું કે આ તિરસ્કાર આપણો કે ભાઈ આટલું ખાવા સારું નહીં આવ્યા, ખાવા સારું નથી આવ્યા, ભગવાન રાજી કરવા આવ્યા, પણ પેલું આપણને એમ થઈ જાય કે આ ધક્કા મારે છે તો મારે અહીં આવવું નથી, તો પણ કંઈ ખાવાનું મળશે નહીં તમને, દુકાળ હતો એટલે તમે પછી ગમે ત્યાં એટલામાં 50 માઇલ જાઓ તો તમને આવી વસ્તુ જરા આટલો ડંકો મળશે જ નહીં, એ નક્કી આપણા મનમાં હતું. એટલે અપમાન સહન કરીને પણ એટલો ખપ આપણે રાખતા હતા કે અહીંયા જે છે ખાવાનું અહીંયા જ મળવાનું છે, બીજે નથી મળવાનું, એ ભાવથી એ લોકો રહેતા હતા. એવો જ ખપ આપણે સત્સંગને સમાગમનો પણ રાખવો, મોક્ષનો, આપણે મોક્ષ જોઈએ છે, આપણે મોક્ષ માટે આવ્યા છે, તો પછી મોક્ષની અંદર આપણે આ બધી સુવિધાઓ કે આ બધી વસ્તુનો વિચાર આપણે હોવો ના જોઈએ, એ જે મળે એનાથી અને જે રીતની જે જગ્યા મળે એ રીતે જે સ્થાન મળે જે એની સાથે રહેવાનું કે તો પણ ત્યાં રહીને પણ આપણે સેવા કરવી, પણ બધી રીતની સુવિધાઓ કરવા જઈએ તો એ વસ્તુ બની શકે. મને એ ના ફાવે, મને એ ગમે નહીં, મને આ ખાવાનું ના ફાવે, આ ના ફાવે, બધું મૂકી દેવાનું. શરીરને ખાવા માટે શરીર નથી, આ શરીર છે ખાવા માટે નથી, ખાવાથી ખા ખા જે કરીએ આ બીજી ત્રીજી પાણીઓ શરીરને પોષણ આપવું છે, જે કંઈ ભગવાનની આજ્ઞા છે એવું જે વેજીટેરિયન ફૂડ કે જે કંઈ આપણે ખાવાનું ફળ ફ્રૂટ છે એ તમે લો, એને કોઈ ના નથી, પણ આપણે બધી વસ્તુ આખો દિવસ ખાયા જ કરીએ, આ મળી તો આ જે મળીને જે વખતે જે મળી ના મળે તો દુઃખ થાય, પણ ના મળે તો રાજી થાય કે બહુ સારું મારે ખાવું જ નથી અને મારી ઈચ્છા જ નથી તો એ રાજી થઈ જાય, પણ ના ઈચ્છા માટે તકરાર થાય, દુઃખ થાય, મુશ્કેલી થાય તો પછી એ રાજીપો થાય નહીં અને સમારોહનો સુખ આવે પણ નહીં, એટલે એ પ્રમાણે ત્યાગ થઈ જાય છે. એટલે કહેવાનું શું છે કે આપણે આ બધી વસ્તુની અંદર ગુણાત્યાન સ્વયં વાત એક બીજી પણ કરી છે કે એ સમાગમ જે કરવો છે એ કેવી રીતે કરવો એની એક વાત કરે છે કે અત્યારે આપણે ત્યાં સુખ સગવડ મળે છે, તમે બધા આવ્યા છે એટલે બધી રીતની સુખ સગવડ છે કે ખુરશી ઉપર બેસીને સમાગમ કરીએ છીએ, ફરી જમવાની પણ વ્યવસ્થા છે, મોટરની વ્યવસ્થા છે, પ્લેનની વ્યવસ્થા, બધી વ્યવસ્થાઓ આપણી છે. સારામાં સારી મોટરોમાં રહીએ છીએ. પણ આ બધી સમાજની દ્રષ્ટિએ આપણી જરૂર છે કે નથી, આ તો એમને સગવડ છે એટલે કરીએ છીએ. પણ એની અંદર આથી કોઈ બીજી જગ્યાએ કદાચ આપણે સમાગમ કરવાનું થયું, ત્યાં જંગલ જ છે, જ્યાં જંગલની અંદર ઝાડ નીચે જ રહેવાનું છે, નદીમાંથી નાહ સ્નાન પણ કરવાનું છે, એમાં જો મળે તો પણ આપણે એ કરીને પણ સમાગમ કરવા જેવો. સ્વામી કહે છે કે આ પ્રમાણે ના મળે ખાવાનું તો પણ ભિક્ષા માગીને, અહીંયા તૈયાર મળે છે પણ બહાર બજારમાં ભિક્ષા માગીને જે મળે એને ખાઈને પણ સમાગમ કરવો, એમાં પછી કચવાવું ના જોઈએ. તો એમને આપણે પ્રસન્નતા કરી શકીએ કે આપણું ધ્યેય લક્ષ્ય ભ્રમરૂપ થવાનું છે, થઈ શકે. એ કદાચ ભિક્ષા માગવાનું પણ ન થાય, એ પણ આપણને ન મળે, તો પછી સ્વામી કહે છે ફળફૂલ ખાઈને રહેવું. ફળફૂલ મળે છે આપણે, એનાથી પણ જીવન ટકી જાય. હવે એ પણ કરતા એ પણ કદાચ ફળફૂલ ન મળે, એ સગવડ ના મળે, તો સ્વામી કહે છે કે ખાલી પાણી પીને પણ રહી જવું, કેવળ પાણી એકલું પીવું, અને એની પણ સગવડ સુવિધા ના આવે તો સ્વામી હવા ખાવું, અને પાંદડા જે વૃક્ષના પાંદડા છે એ ખાઈને પણ સમાગમ કરવો, અને પાંદડા પણ ના મળે તો હવા, જે હવા આવે છે ને એને ખાવા માટે છે. આટલો બધો સમાગમનો છે કે છેવટે હવા ખાઈને પણ જો આપણે સમાગમ થતો હોય, ગુરુનો રાજીપો થતો હોય, તો એ પ્રયત્ન કરીને પણ એ ગુરુની મરજી સાચવીને જે સેવા બતાવે એ સેવા કરીએ. પછી સેવામાં આપણી પોતાની રીતે નહીં, મને આ સેવા આપો તો જ હું કરું એવું નહીં, તે સેવા બતાવે કરે. ગુરુને પહેલા પહેલો તો આપણું અભિમાન ટાળવું છે. એમની પાસે જઈએ જ્યાં સુધી આપણામાં અભિમાન છે કે હું ભણેલો છું, હું સુખી ઘરથી આવેલો છું, હવે આવી રીતની સુવિધા છે, એ બધી સુવિધાનો વિચાર નહીં, દેહનો વિચાર નહીં, કેવળ આત્માનો વિચાર, કે એ પ્રમાણે કરવાનું હોય. તો એ પહેલું પહેલું એ જ આપણે કહે કે તમે અહીં આવ્યા છો તો જાઓ આ બધું સાફ સુફી કરી રાખું છું, જે વારવાનું છે એની જ વાત બતાવે. આ રસોડાનું વાસણ છે સાફ સુફી એની બતાવી દે, અને જે ઉકેડ આવે છે જે આપણા પશુ ગાયો બાયો રહેતા હોય એનું જે છાન વાસેલું હોય એને પણ સેવા બતાવે કે આ છાન વાસેલું તમે છે આવું કેળામ ફેલાવીને અહીંયા નાખો. હવે એ ક્રિયા તો બહુ ગંદકી ગંધાતું હોય બધું હોય તો પણ એમાં વિચાર ના કરે, એમાં પણ તત્પર થઈ જાય, તે સેવામાં પણ તત્પર હોય. અરે કહ્યું તો કેટલી કેટલીક સેવા તો એ પણ બતાવે કે જે કંઈ જરૂર વગર નહીં હોય, કંઈથી લઈને અહીં મૂકો, અહીંથી લઈને મૂકવાનું, અહીંયાથી પાછું બીજે લઈ જવાનું થાય તો અમથું રહેવાનો ટાઈમ શું કાં કરવું, જરૂર વગરનો એવું પણ આપણે થાય. પણ એમાં એ જોયે છે ગુરુ કે આ રીતે મારું વચન એને બરોબર દ્રઢ રાખ્યું છે કે નહીં રાખ્યું. આપણી પરીક્ષા જોવા માટે આવી નાની નાની સેવા બતાવે, એ આપણું અભિમાન ટળે અને સાથે થાય તેને એવો વિશ્વાસ થાય. તો એ પણ આપણા જીવનમાં હોય કે આપણા મનનું ધાર્યું મૂકીને બીજી રીતે બધી કરે સેવાઓ, તો એમાં પણ તત્પર રહીએ, જરા વિચાર કર્યા સિવાય કોઈ પણ જાતનું, તો આપણે સમાગમ થાય અને સમાગમનું સુખ આવે, અને સમાગમનું સુખ કરતાં કરતાં એવી રીતે એ ગુરુ આપણા પર પ્રસન્ન થાય, રાજીપો થાય, આપણું કામ થઈ જાય. એટલે આ બધી વસ્તુની અંદર ઘણા આપણા સત્સંગમાં સંતો ભક્તોના દાખલા છે, અને આગળ થઈ આ બધાના એ ભગવાન રાજી કરવા માટે, જેમ તમારે પરીક્ષા આ કોલેજમાં છે અત્યારે તો સુવિધા હતી, પહેલાં તો સુવિધા કોલેજ કોલેજોની કંઈ હતી નહીં, પણ ગુરુકુળોમાં જ્યારે શિક્ષકો વિદ્યાર્થીઓ રહેતા ત્યારે એ ગુરુકુળની અંદર કોઈ સુવિધાઓ નહીં, છોકરાને ઝાડ નીચે જ બેસવાનું અને ત્યાં એક્સપ્રેસ જ વાંચવાનું, સુવાનું પણ ત્યાં જ, એ પોતે એક પોતાનું ચાદર પાથરે અને થાય. પણ ગુરુના આશ્રમમાં કોઈ વ્યવસ્થા હોય જ નહીં, અને એ વ્યવસ્થા એ રાખવા પણ ના દે. પછી એ છે કે આપણી વ્યવસ્થા પાસે હોય, કારણ કે બધા ભરેલા ઘણા સારા પૈસાદારના છોકરા હોય, રાજાના કુંવરો હોય, અને ગરીબ માણસ બધા ભેગા રહે, તો પણ એ રીતે જ રહેવાનું હોય અને રહે તો એ ગુરુ રાજી થઈ જાય. અત્યારે કહે છે કે આ બધાની ભેગે હું ક્યાં રહું, હું તો બહુ સારા ઘરનો માણસ, મારી ફેસિલિટી હોય થઈ જાય, પણ નહીં, બધી ના જાતના ભેદ નહીં, ઊંચ નીચના ભેદ નહીં, બધાને સરખી રીતે, બધી સરખી રીતે રહેવાનું પડ્યું, હાથે જ જમવાનું, હાથે જ બનાવવાનું અને પાણી નદીએ નાવાનું કરવાનું. તો આપણે અહીંયા એ રીતનો જો ખપ હોય તો એ ગુરુકુળોની અંદર ભણતા છોકરાઓ એની અંદર તેગડે કોઈ જગતના સુખની ઈચ્છા જ નહીં, એ જગતનું જે સુખ છે એને જોવાનું જ નહીં, એને માનવાનું પણ નહીં. એને ગુરુની અંદર જે ત્યાં એની વિદ્યા આવે ભણાવે એ વિદ્યામાં જ લક્ષ્ય છે કે મારે આ વિદ્યા ભણીને આ વિદ્યા સિદ્ધ કરવી છે અને મારે દેશની સેવા સમાજની સેવા કરવી છે, ભગવાનને રાજી કરવા છે. એક ધ્યેય ઉપર જ એ વિદ્યાર્થી ભણતા. બીજો કોઈ વિચાર નહીં કરે. અત્યારે તો આપણે બધું ફરવાનું નરવાનું બહારનું બધું બહુ નાટક ને સિનેમાની અંદર જતા રહે, ત્યાં નાટક એની સિનેમા નહીં. એટલે કારણ કે ભૃત્યુ જ્યાં સુધી આપણે દેખાય છે, આપણે ભૌતિક સુખ મળ્યું છે એટલે અભ્યાસની સાથે સાથે આપણી વૃત્તિઓ બેકાય છે, એટલે અભ્યાસ તો થઈ શકતો નથી અને એમાં આપણે ઊંચે જોડે રસ્તે ચડી જઈએ છીએ. પણ એક જ ધ્યેય હોય, વિદ્યા પ્રાપ્ત કરવી હોય, કોઈ પણ કાર્ય સિદ્ધ કરવું હોય તો એકાગ્ર થવું જોઈએ. તો આપણે ગુરુને રાજી કરવા માટે આપણે જ્યારે આવીએ છીએ ત્યારે અહીંયા બીજો વિચાર હોવો જોઈએ નહીં. એવી રીતે જે સંતો ભક્તોએ કર્યું છે તો ભગવાનને સંત રાજી થયા છે. તો આપણે અત્યારે આ કૃણાપણમાં કયા પેલાને જેવો ખપ હતો અને મેં કહ્યું ગુના સ્વામી કહ્યું ભાઈ છેવટે વાયુ ભરખીને પણ કરવું, પણ તેગડે એમાંથી જો ખસી જાય તો પછી એને કોઈ પ્રાપ્તિ થાય નહીં. પણ જેને આવું કર્યું છે, ભગતજી મહારાજે પણ કર્યું છે, 500 સંતોએ પણ કર્યું છે, બીજા ઘણા મુમુક્ષુ જે છે એમને પણ આપણને કર્યું છે, તો એનાથી ભગવાન રાજી થયા છે, પ્રસન્ન થયા છે. તો શાસ્ત્રી મહારાજ યોગી મહારાજ એવા પુરુષ હતા અને આપણને જ્યારે એમનો મહિમા સમજાય તો પછી આપણે એક જ વિચાર હોય, એનામાં બીજો વિચાર હોય નહીં કે આપણે આ થાય કે તે થાય. એમની ઈચ્છા હોય, એમની મરજી હોય, એ પ્રમાણે જે વખતે જે સેવા મળી અને એક ગામડે ફરવાની હોય, મંદિરમાં સેવા કરવાની, રસોડા નહીં કરવાની, પૂજા નહીં કરવાની હોય. અરે ગુરુ તો એ છે કે એક વખત તમને રસોડું કરવાનું આપે, એક વખત પૂજા કરવાનું આપે, એક વખત બીજું આપે, એનો એ જ માણસ એકને ઊંચો હોદ્દો આપે ને એકને પાછો નીચો જ એને મારી દે, હોદ્દો વગરનો કરી નાખે. પણ તેકડે આપણે દુઃખ થવું જોઈએ નહીં, કારણ કે આ તો રાજી કરવાની વાત છે ને. આપણે મોસો કરવા કે બધા અધિકાર માટે આવ્યા જ નથી. તો એવી બધી પ્રસંગોની અંદર પણ આપણું મન સ્થિર રહે, ગુરુને વિશેની જ આપણી બુદ્ધિ રહે, એમને વિશેનો જ વિચાર રહે, તો પછી આપણને કોઈ જાતનો વાંધો ના આવે. તો ગુરુને રાજી થયા એટલે ભગવાન રાજી થઈ ગયા, ગુરુ રાજી થયા એટલે ભગવાન રાજી થઈ ગયા. અને એ રીતે આપણે થાય એટલે પહેલાં પહેલું ગુરુ પાસે જવામાં બધી તમારી સુવિધા રાખે, તમને બેસાડે, ઉછાળે, ખબર રાખે, બધું જ કરે. એની પછવાડે એમને એટલું છે કે આ સત્સંગનું સુખ આવે, ભગવાનનું સુખ આવે અને ભગવાનની વાત એને સમજાય, એ જ બધું હોય એમને જોડે ફેરવી કરીને. પણ એને મનની રીતે જો આપણે કરવા જઈએ તો થતું નથી. તો આ પ્રમાણે આ જે આપણને સમાગમ મળ્યો છે એની પહેલાં પહેલી આપણી દ્રઢતા હોય, ખપ હોય અને મુમુક્ષુતા હોય, ગુરુ કે એમ જ કરવું છે અને કોઈ આપણી મન ધાર્યું કશું કરવું નથી, જે રીતે જે સેવા તે મળે એમાં આપણે રાજી થઈને કરવું છે અને એમને રાજી કરવા છે ધ્યેય. અને એ પ્રમાણે જેવ જો આપણે સેવા કરીએ, ભક્તિ કરીએ, કથા વાર્તા ભજન કરીએ તો થાય છે એમ. વિદ્યા ભણતા ભણતા પણ આપણો ધ્યેય આ હોવો જોઈએ કે અહીંયાથી ગયા પછી આપણા નિયમ ધર્મ આજ્ઞા ઉપાસના અને જે કંઈ આપણા વસ્તુ છે એને દ્રઢ રાખવી જોઈએ, એમાં જરાય આપણે મોરી વાત ના થાય. અગર તો બીજે રસ્તે કુસંગને રસ્તે પણ ના જવાય અને કરીએ તો ભગવાન સંત આપણા પર રાજી થાય છે અને આપણું મોક્ષ પણ થાય છે, કલ્યાણ થાય છે. એ માટેનું બળ સર્વને મળે એ પ્રાર્થના.